बहन पावक जारि सकल। समुद्र अने अग्निना पेट एटला बधा विशाळ छे, एटला विशाळ छे अने एटला शक्तिशाळी छे कि एमां शुं न समाई शके। समुद्र नु पेटाळ अगाध छे, जे डूब्यू बधु अंदर समाई जाय, समाई जाय। एम अग्निमां जेटलू स्वाहा थाय एटलू ओछू। आ बेना पेट बहु मोटा छे, अग्नि ने अजीर्ण थयेलू आहुति, एटली बधी आहुतिओ अपायेली, आहुतिओ अपायेली। तो भगवान विधाता विष्णु ब्रह्माजी पासे गया, कहे के मारू अजीर्ण मटतू नथी। सारू, कहे छे भगवान कृष्ण अर्जुन नी पासे खांडव वन नु दहन करावीने जे खूब आहुतिओ पड़ी गयेली ने घी एटलू बधुं थयेलू कि अग्नि प्रज्वलित ना थाय, तो खांडवन ना दहन नी अंदर भगवाने अग्नि नु अजीर्ण दूर करी। अग्नि मां बधुज समय जाय कहेवानुं तात्पर्य, समुद्र नी अंदर कशुज बाकी ने ना रे बचे नहीं। आखी एन कहेवानी एक अहीं भावना एक ज छे कि अग्नि बधुज बाळी ने खाक करी नाखे, दरियो बधुज डूबाड़ी दे, कशुज बाकी ना। एम आवेशमां आवेली माणसनी प्रकृति, गुस्सामां आवेली माणसनी प्रकृति, मानसिकता, पछी पुरुष होय के स्त्री होय, એ બુદ્ધિ અબલા થઈ જાય તે વખતે, આવેશમાં આવેલી એ શક્તિ એનામાં પોતાની તાકાત ના રહે, પછી આવેશની તાકાત એ મારે। જેમ કૈકેયીમાં એક ભરતની માં, મારા દશરથની પત્ની રાણી, એ વાત બધું જ ભૂલાઈ ગયું એક સ્વાર્થમાં, એક લોભમાં, એક આવેશમાં। અને આવેશ સ્વાર્થ અને લોભની પ્રકૃતિએ એ અયોધ્યાને ભરખી ગઈ, લોભની પ્રવૃત્તિ। માણસની અંદર આવતી કોઈ પણ અપરાધી વૃત્તિ આવવા જવા વાળી છે, વ્યક્તિ પોતે જ સ્થિર છે, એટલે વ્યક્તિ ખરાબ નથી, પણ વ્યક્તિની અંદર આવનારા આવેશો ખરાબ હોય છે, કે જે માણસને ખોટો દેખાડે છે। આવે છે આવેશ, વિકૃતિ આવે છે ને ચાલી જાય છે, તો એ વિકૃતિ એના પરિણામ પણ આપતી જાય છે। અહીંયા કૈકેયીજીના સ્વભાવમાં જે વિકૃતિ આવી, એક અબલા તરીકે એક પ્રકૃતિમાં વિકૃતિ આવી, એને કારણે તુલસીજીને કહેવું પડ્યું, કાન કરે અબલા પ્રબલ, આવી શક્તિહીન થયેલી વૃત્તિ શું ન કરી શકે। દુર્યોધનને લોભની વૃત્તિ જાગી, આખું મહાભારતનું યુદ્ધ થયું, નેપોલિયન અને બધા જે થયું એનું પરિણામ શું આવ્યું, વિશ્વયુદ્ધ થયા, અહંકાર નિવૃત્ત। તો જે માણસની મૂળ સ્થિતિ જયારે આવેગો પ્રબળ થઈ જાય ત્યારે એની પ્રકૃતિ, એની પોતાની મૂળ શક્તિ અબલા થઈ જાય, અને એ અબલા થયેલી કૈકેયીની શક્તિને અબલા કહી, અને કાહન કરે અબલા પ્રબલ, પ્રબળ થયેલી આવી વિકૃત પ્રકૃતિ શું નથી કરતી, આખું બધું ગમે એટલું હોય એને રોળી નાખે, એને બાળીને ખાક કરી નાખે, ખેદાન મેદાન કરી નાખે. કાન કરે અબલા પ્રબલ, વિકૃતિ પ્રબળ બનેલી વિકૃતિ શું નથી કરી શકતી, અને કાળના મોઢામાં કયા કોળિયા નથી પેસી દેતા. અગિયારમાં અધ્યાયમાં ભગવાનના દર્શન કરાવતા ભગવાન સ્વયં કહ્યું, વિશ્વરૂપના દર્શન કરાવતા, કાલો અસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્ત નિહ પ્રવૃત્ત. આ બધાને ને સમાહર્ત, બધાને કોળીઓ કરવાવાળો હું કાળ છું, કાલો અસ્મિ. કે છે જુઓ, દાડો ની અંદર કેટલા ચીપક્યા છે, કેટલા કચર્યા છે, કેટલા કાળ ની દાઢમાં જે આવ્યો એ કોઈ બચી શકતો. કાન કરે અબલા પ્રબલ, કે જગ કાલ ન ખાય. કાળ કોને નથી ખાઈ શકતો, ગમે એટલી મોટી ઇમારતો બાંધીને મોટા મોટા નામ લખ્યા હોય ઉપર, નામ કોતરાવ્યા હોય, પથ્થરમાં કોતરાવ્યા હોય, પણ કાળની થપાટે એ બધા નામ ભૂસી નાખ્યા છે. ગમે એટલી મોટી તકતીઓ મારી હોય એ બધી કાળની થપાટો એ ભૂસીને ક્યાંય ક્યાંય રોળીને ફેંકી દીધું છે. તો કે છે એ કાળ એટલો મોટો છે કે જે કાળ કે જગ કાલ અને ખા, એ તો પથરાને ચાવી ખાય, આખા જગતને ચાવી ખાય. કાળ કે જગ કાલ અને ખાય, કાળ કોને કોર્યો નથી કરી. આટલી બધી જે આખી સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર તો કેટલું બધું આવ્યું હશે ને ગયું હશે. આપણા જેવા કેટલી વણઝારો ની વણઝારો, અબજો ને કરોડો આવીને ગઈ આવીને ગઈ, પાંચ પચીસ પચાસ સિત્તેર સો વર્ષ રહ્યા, મારું 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 કરીને, પણ બધાએ એમનું એમ મૂકીને ગયા, દરેક પોતપોતાનું કર્યું, કહીને ગયા મારું, પણ ગયા તે કોઈની સાથે કશું ગયું. માણસના શરીરમાંથી શ્વાસ નીકળી ગયો પછી એની મીટી હોય કે ઘડિયાળ હોય, કશું એનું નથી રહેતું. તો કાળ પ્રબળ કાળ છે, પ્રબળ અબલા. આવી વિકૃત થયેલી માણસની પ્રકૃતિ કોને નથી હેરાન કરતી, દુખી કરતી. જુઓ, કૈકેયીની પ્રકૃતિ વિકૃત થઈ, એની બુદ્ધિ અબલા બની, આખા અયોધ્યાને દુખી દુખી કરીને. તો એ પ્રસંગને લક્ષમાં લઈને કહે છે કે આ કૈકેયી અબલા છે, પણ કેવું ભયંકર કામ કરે છે. જુઓ, નામ કહેવાય અબલા સ્ત્રી, જયારે કામ કરવા બેસે ત્યારે એવા ભયંકર કામ કરી બેસે કે દુનિયામાં ક્યારે ન થયા હોય એવા કામ કરી. એટલા માટે કહ્યું, કાન કરે અબલા પ્રબલ. આવેશમાં આવી ગયેલી સ્ત્રી હોય પ્રકૃતિ, માણસની બુદ્ધિ, અબલા એટલે માણસની શક્તિહીન બુદ્ધિ, આવેશમાં પેસી ગઈ હોય ને ત્યારે એની શક્તિ ન રહે, એ અબલા શું નથી કરી નાખતી. મોટા યુદ્ધોના યુદ્ધો ખેલાઈ ગયા હોય આવેશની અંદર, જેની બુદ્ધિ અબલા થઈ ગઈ છે. અને કાળ પણ આ જગતમાં કશું બાકી નથી રાખતું, કશું બાકી નથી. જે આવ્યા બધાને પણ અળસિયા જેવો છે કાળ. અળસિયું માટીમાં નીકળે, જગ્યા કરતું જાય, આગળથી મોઢામાં માટી નાખતું ખાતું જાય અને પાછળ નીકળતું જાય, પાછળ નીકળતું જાય. એમ કાળ પણ એક તરફ સૃષ્ટિને આખો ખાતો જતો હોય, બીજી તરફ નીકળતો, બીજી બાજુ સૃષ્ટિનું સર્જન થતું હોય. આ ધરતીની આજે પાંચ ભૌતિકતા છે, આજે અબજો વર્ષથી છે, એમાંથી કઈ માટી કોઈ પણ એક શરીરમાં ન ગઈ હોય બાકી છે, કઈ હવા કોઈ પણ એક શરીરમાંથી પસાર ન થઈ હોય એવી છે, પાણી શરીર બન્યા શરીર પાણીથી નભ્યા, આ ભલે આખા દરિયાનું ગમે એટલું પાણી હશે પણ એ પાણી બધું જ પાણી કોઈક ને કોઈક શરીરમાં એકાદ વખત તો એમાંથી પસાર થયું છે. એટલે આખી સૃષ્ટિ આમ કાળની અંદર પ્રવેશે છે ને બહાર નીકળતી જાય છે, પ્રવેશ નીકળતી જાય છે. એનું ભાંજ ઘડ જેને કહ્યું ને, ભાગવું ને ઘડાવવું, ભાગવું ને ઘડાવવું, એ આ સૃષ્ટિનો ક્રમ છે. તો એને કહ્યું કહી જગ્યા કાલ અને ઘાળ. તો આ રીતે કાળ વડે કોનો વિનાશ થતો નથી અને કોનું સર્જન પણ નથી થતું. સર્જન કરવા વાળો પણ કાળ છે, સમય સર્જન કરે છે. સમયનું નામ કાળ છે અને અને કાળ સમય વિસર્જન પણ એ જ કરે છે. તો આમ કાળને માટે અહીંયા તુલસીજીએ આ પરિસ્થિતિનું સર્જન કરાવ્યું, પ્રસંગને અનુરૂપ કહી દીધું કાન કરે અબલા પ્રબલ. તો આવી મંદ બુદ્ધિ થઈ જાય જેની, એ આવેશ વાળી બુદ્ધિ શું નથી કરતી. કા સુનાય વિધિ,
કા સુનાય વિધિ, કા સુનાવા.
અરે વિધાતા, તે આગલી રાતે શું સંભળાવ્યું હતું અને સવાર પડીને ત્યાં શું સંભળાવ્યું? કા સુનાય, શું જોવા માંગતા હતા અમે અને શું દેખાડ્યું આ સવારના પોરમાં? સરસ મજાનો ઉત્સવ લીધો હોય, બધી જ સાજ સજાવટ તૈયારીઓ, બધી જ રસોડાની બધી જ તૈયાર થઈ ગઈ હોય, અને રાતે એટેક આવી ગયો. હવારે બધું જ નકામું થઈ ગયું. એ રાંધેલું હોય, માંડવા બાંધ્યા હોય, બધા આવ્યા હોય, એ બધા જ સાંભળે એટલે છાના માના પાછા જતા આવે. એ કે છે કા સુનાઈ, શું સંભળાવ્યું હતું અને અત્યારે શું કહ્યું, શું સાંભળવા મનાવ્યું? કા સુનાવા, કા દેખાય ચહ. જોવો તો તો અમારે મોટો ઉત્સવ, રાજ્યાભિષેક નો ઉત્સવ જોવો તો, રામ રાજ જોવું તું અને કા દેખાવા. રામ રાજ ને બદલે આ વન, આ વગડા જેવું, આ જંગલ જેવું કહીએ ને, ક્યાં ક્યાં શહેર ને ક્યાં જંગલ. એટલે દેખાડવાનું હતું મોટું સ્વર્ગનું, સ્વર્ગનું ઇન્દ્રપુરી દેખાડવી હતી. ઇન્દ્રપુરી તો સજ્જ હોય, સુખ સંપન્ન હોય, અને કા દેખાવા, અને ક્યાં નરકનું વૈતરણી દેખાડી દીધી. સુખની જગ્યાએ દુઃખ, સ્વર્ગની જગ્યાએ નરક, આ શુભ ક્યાં મોકલવાના તો ક્યાં મોકલી દીધા, ક્યાં ધકેલી દીધા, વનમાં જ ધકેલો. અને 14 વર્ષનો વનવાસ એટલે અંધકારમાં જ ધકેલી દેવાનો માણસ, ક્યારે એ બહાર ના નીકળી શકે. વનવાસ નામ અંધકાર છે, એટલે 14 વર્ષના વનવાસની અંદર ધકેલી દેવા માટે આ કઈ કઈ તૈયાર થયા. અને એના માટે અયોધ્યાના વાસીઓ કહે છે કે શું શું સાંભળ્યું, શું સાંભળવા મળ્યું, શું જોવાની ઈચ્છા હતી અને શું દેખાડી દીધું. આખી અયોધ્યા ભયંકર જેવી લાગે, સજેલી હોય પણ એમાં કોઈ આનંદ ઉત્સવ. એક લગ્ન માટે સજેલી કોઈ કન્યા હોય અને એક કન્યા પતિની પાછળ સતી થવા માટે ચિતાએ ચડવાની હોય, એમાં કયો ફેર હોય? એમાં ઉત્સાહ કયો હોય, આનંદ કયો હોય? આખી અયોધ્યા રામની પાછળ ચિતાએ ચડનારી એક સ્ત્રીની માફક બિલકુલ ગમગીન દુઃખી છે. અને એટલા માટે કહ્યું કે જે જોવાનું હતું, જોવાનું હતું મોયરું જોવાનું હતું, એને બદલે સ્મશાન બતાવી દીધું. શું જોવાઈ છતા હતા અને શું બતાવી દીધું. આ દુઃખની સ્થિતિમાં એક કહી, એક જાત જાતની વાતો કરે ને પછી તો પ્રસંગ ઉભો થાય. એટલે હંમેશા સમજી રાખવાનું કે લોક આ દુનિયાના મોડે તાળા વાગી શકતા, જેને જેમ ફાવે તેમ બોલ્યા જ કરે. એટલે અયોધ્યાની અયોધ્યામાંથી બાકાત નથી. મહારાજ દશરથજી ભલે ભગવાનના પિતા હોય, જેના પુત્ર રામ જેવા હોય, છતાંય પ્રજાએ મહારાજ દશરથજીને પણ બાકી રાખ્યા, છોડ્યા નથી. એક કહી બોલ. અરે આ રાજાએ સારું ના કર્યું, હા બહુ ખોટું કર્યું મહારાજ દશરથજી. આવું કર્યું, આવું તો થતું છે. અને બાપ કહેવાતો છે કે છોકરાને, આવા છોકરાને વનમાં ધકેલી મેળવાનો, આવું વચન અપાતું છે? કઈ કઈ તો કુમતી હતી, પણ મહારાજ દશરથજીએ વિચાર વગેરે આપી દીધું. આ 60 વર્ષ પૂરા થયા એટલે હાઈટ ઉપર નીકળી ગયા એટલે બર વિચાર નહી ભૂપતિ દિન, વિચાર્યા વગર એમને આપી દીધું કે હાઈઠે બુદ્ધિ જતી રહી એમ થાય, એટલે પ્રજાને તો પોતાના મોઢે જેમ ભાવે એમ બોલવાની છૂટ હોય.